આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર ન હતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.
યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ જિનમે લય હો જાતી હૈ યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે. આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ.
શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષોની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સોમનાથ મંદિરની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા હમીરજી ગોહિલ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર જેવી મહાન વિભૂતિઓનું પણ સ્મરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે. શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થતા કહ્યું. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આકાશમાં રજૂ કરેલા દિલધડક કરતબોએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપરાંત મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર્ટઅપ્સ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પહેલા જે ક્ષેત્રને જોખમી ગણવામાં આવતા હતા તે હવે યુવાનોની પહેલથી પસંદ બની ગયા છે. સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઇ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે સરદારધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને 45 દિવસનો એલપીજી ભંડાર છે. આ માહિતી નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયા પરના મંત્રીઓના અનૌપચારિક જૂથની 5મી બેઠક દરમિયાન આપવામાં આવી. બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે દેશની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. શ્રી સિંહે દેશના ઉર્જા મિશ્રણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની, નવીનીકરણીય આધારિત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી વિસ્તૃત કરવાની અને વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલું એલપીજી પુરવઠો અવિરત છે. આજે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ અંગે આંતરમંત્રીસ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસમાં 1,26,00,000 બુકિંગ થયા છે, જેમાંથી 14,00,000 ઘરેલું એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं और ये सुनिश्चित करने की कोशिश की है कि आम उपभोक्ता को कम से कम असुविधा के साथ फ्यूल सप्लाई की आपूर्ति सुनिश्चित की जा सके. हमारी क्रूड इन्वेंटरी मेंटेन है, हमारी रिफाइनरीज ऑप्टिमम लेवल पर ऑपरेट कर रही हैं, किसी रिटेल आउटलेट पर कोई ड्राई आउट नहीं है, एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर भी कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, पेट्रोल और डीजल के पर्याप्त स्टॉक्स अवेलेबल है.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઔદ્યોગિક નેતાઓને વાઘ, સિંહ, ચિત્તા સહિતની 7 વૈશ્વિક મોટી બિલાડીના સંરક્ષણ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી. નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું કે રહેઠાણ પુનઃસ્થાપન, ટેકનોલોજી આધારિત દેખરેખ અને મોટી બિલાડીઓના સમુદાય આધારિત સંરક્ષણ માટે કોર્પોરેટ ભંડોળ આવશ્યક છે. ભારતની આબોહવા સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી યાદવે જણાવ્યું કે દેશ હવે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે, જ્યારે સંચિત સૌર ક્ષમતામાં આ વર્ષે માર્ચ સુધીમાં 150 GW સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 7 શક્તિશાળી અપીલો પર ધ્યાન આપવા વિનંતી કરી છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી સિંહે નોંધ્યું કે 1998માં આ દિવસે પોખરણમાં 3 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ડોક્ટર સિંહે નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 174 ગણું વધીને 1,54,000 કરોડ થયું છે.
वर्ष 2014 में हमारे पास 350 से 400 स्टार्टअप थे. आज हमारे पास 2,00,000 से अधिक स्टार्टअप हैं. ग्लोबल स्टार्टअप इकोसिस्टम में हम दुनिया में तीसरे स्थान पर हैं. सिर्फ एक दशक में हमारा रक्षा उत्पादन 174 गुना बढ़कर 1,54,000 करोड़ रुपए हो गया है और हमारा रक्षा निर्यात भी एक दशक में 34 गुना बढ़कर 23,622 करोड़ रुपए तक पहुँच गया है.
આઈપીએલ ક્રિકેટમાં હાલ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ ચાલી રહી છે. અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા છેલ્લા અહેવાલ અનુસાર પંજાબ કિંગ્સે 4 ઓવરમાં 0 વિકેટે 59 રન બનાવ્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 8મા ક્રમે અને પંજાબની ટીમ 4થા ક્રમે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં તાજેતરમાં શાંતિ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર કર્યા બાદ લાંબા સમય સુધી પુરવઠા અવરોધોના ભય વચ્ચે આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. છેલ્લે અહેવાલો આવ્યા ત્યારે બ્રેન્ટ ક્રૂડ લગભગ 2.6% વધીને 103 અમેરિકી ડોલર અને 89 સેન્ટ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના 3જા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે ને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.